ખૂબ જ આમ આ નાટકની પ્રથા આમ ખૂબ જ પ્રખ્યાત છે અને જનરલી અવેરનેસ વધારવા માટે એના માટે આ પ્રથા વપરાતી હોય છે. આપણે પહેલું નાટક હતું એ સેના ઉપર હતું, કઈ કઈ ફોર્મેટમાં હતું? ભવાઈની ફોર્મેટમાં હતું. એમાં એક રંગલો હતો અને રંગલી હતી. રંગલી એ અપ્રતિબુદ્ધ હતી અને રંગલો પ્રતિબુદ્ધ હતો અને રંગલો રંગલીને સમજાવતો હતો. હવે આ નુક્કડ નાટકમાં જે કર્તા કર્મ અધિકારના જે બધા સિદ્ધાંતો છે એ આપણા બાળકો અલગ 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 ગ્રુપ બનાવી અને પ્રેઝન્ટ કરશે તો તેનું બધા આપણે બધા લાભ લઈએ એવી નમ્ર વિનંતી છે. કેટલા વાગે છે આજે? 10:30. ક્યાં છે? ક્યાં છે? શું ઓનલાઈન? હું આટલી બધી મહેનત કરું છું, તમે યાર ઓનલાઈન કહો છો? પાર્લા જીન મંદિરની યુટ્યુબ ચેનલ ઉપર. હા, અમે લોકો આટલી મહેનત કરીએ છીએ અને તમે ઓનલાઈન કહેશો એવું નહીં. પાર્લા જીન મંદિરની યુટ્યુબ ચેનલ ઉપર છે. અને કેટલા વાગે છે? 10:30 વાગે. તો બધાને આપના બધાને પોતપોતાના મોબાઈલના વોટ્સઅપ મેસેજ ઉપર મેસેજ આવી જશે, તો પ્લીઝ બધા એનો આનંદ લેશો અને અમારી કહાન બાળ મંડળની ટીમને ફીડબેક આપશો કે આપને નાટક કેવું લાગ્યું, જેથી કરીને અમને આવી આગળ પ્રસ્તુતિ લાવવામાં પ્રોત્સાહન મળે અને આપણા બાળકોને પ્રોત્સાહન મળે. જય વિનેન્દ્ર. આવો હેમંતભાઈ. હા, આ અત્યારે બધા પ્લીઝ જે કોરોનાના કોવિડના જે મેજર્સ છે કે જે પ્રિકોશનરી મેજર્સ એ બધા એનું ધ્યાન રાખે, માસ્ક પહેરવું, પછી હાથ રેગ્યુલરલી ધોવા, ડિસ્ટન્સ સાથે બેસવું, તો પ્લીઝ બધા એનું ધ્યાન રાખે. અને આઈ કેન સી કે ભાઈ ઘણા બધા લોકોએ માસ્ક નથી પહેર્યું, તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે કે માસ્ક પહેરે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. હેમંતભાઈ આવો. હેમંતભાઈનો સ્વાધ્યાય 1 કલાકનો રહેશે.
અપીલ કરી એમાં બધા મુમુક્ષોનો સુંદર પ્રતિસાદ મળ્યો છે તે માટે દરેક મુમુક્ષ ભાઈ બહેનોને આપણે આભાર માનીએ છીએ.
દક્ષર લક્ષણ પર્વની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. માયા કસાયતી રહીત આર્યવર્ધન ત્રીજો ઉદ્દેશ્ય તેનો વાત આપણને બતાવી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સહજપણે અંદર જ્ઞાનમાં સ્વીકાર. વસ્તુ સ્વરૂપ સહજ છે, સરળ છે, એમાં વક્રતા શું, વિપરીતતા શું? જગતના જીવોને એક માયાથી મારા કાર્યની સિદ્ધિ થશે એવો મિથ્યા અભિપ્રાય, અને પછી કોઈ પણ કારણસર કઈક કદાચ બહારમાં ના કરે પણ અહીંયા કોઈ કારણસર ધર્મના માટે કરવું કે ન કરવું. પેલું તો એક નિશ્ચિત કરવું. બે પ્રકાર ઉદય પ્રમાણે બારમા સંયોગ છે. જીવનમાં જ્યાં સુધી એવી રીતે એક સાતાનો ઉદય હશે, ગમે તેટલા વિપરીત પરિણામ કરશે તો જગતની અંદર એની વાવા બોલે. પણ એટલું નિશ્ચિત કરવું, એવા પરિણામનું ફળ પોતાને અંદરમાં તો મળવાનું છે. કોઈ પણ ભાઈની કાર્યની સિદ્ધિ ઉદયાધીન છે અને પોતાના પરિણામ પુરુષાર્થાધીન છે. એમાં વચ્ચે માયા કરવાની, કપટ, દગો, પ્રપંચ કરવાનો પ્રશ્ન ક્યાં? તો વસ્તુ સ્વભાવ સહજ સરળ છે. અને એવી સહકાર કરનારી પણતી પણ જ્યારે સહજ રૂપે પરણમશે, સરળ રૂપે પરણમશે, ત્યારે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. સહજ સ્વભાવનો સહજપણે સ્વીકાર કરી સાધના જેને પ્રગટ થાય છે, એને ક્રમે કરીને પૂર્ણતા થાય છે. અહીંયા તો નિગ્રંથ મુનિરાજને ઉત્તમ આર્જો, ઉત્તમ સરળપણું એમને પ્રગટ થયું છે એમની વાત ચાલે છે. જેને કૃપાળુદેવે અપૂરો અવસરમાં શું લખ્યું છે? દેહ જાય પણ માયા થાય ન રોમમાં. પ્રશ્ન એમ થાય કે દેહ જાયમાં માયા શું આવે? પ્રશ્ન તો થાય ને એની સાથે. આગળ જેમ કહ્યું, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ, માન પ્રત્યે તો દીનપણાનું. તો અહીંયા માયામાં પ્રશ્ન થાય, દેહ જાય પણ માયા તો શું થાય? દેહનું જવું અને માયા શું ફરક? દેહ એક સંયોગવાન, નાશવાન, જળ, અજીવ તત્વ છે, અને તું એને મારાપણે નિત્ય સુખરૂપ માને એ માયા કરે. માયામાં શું છે? છે એનાથી વિપરીત માનું. પોતે માને તેવું હોય નહીં અને છે તેવું માને, એનું નામ જ કહીએ ને માયા કરી, કપટ કરી. એમાં સાથે અસત્ય ઉમેરા જાય, કારણ કે એ માયા કરવા માટે શું કરવું પડે? અસત્ય બોલવું પડે. એમાં પણ જો એ બહાર પડી જાય તો ક્રોધ થાય, ન પડે તેના માટે કેટલા એકની પાછળ કેટલા પાપના પરિણામોનો ક્રમ બનતો જાય છે. તો ફરીથી દેહ જાય પણ માયા, માયા ન થાય. એટલે એ જ સમયે ધર્માત્માથી જ્ઞાનીને લઈને દેહ જાય છે પણ એ મારો નથી. જે સંયોગી ચીજ છે તો વિયોગ થાય, ક્ષણભંગુર છે તો ક્ષેત્રથી જુદું પડે છે. એમાં અંશ પણ માયા. માયા એટલે વિપરીતતા, વિપરીતતા એટલે અનિત્ય, નાશવાન છે એને મારે રાખવું છે. સંયોગરૂપ ભીંડ છે એમાં મારું કરીને એકત્વ કરવું છે, એવું અંશે પણ એ થતું નથી. આ એની અહીંયા આર્જવ ધર્મ કહેવામાં આવે છે. મુખ્યતા દેહથી વાત લીધી, બાકી કોઈ પણ સંયોગ માટે લાગુ પડી શકે છે. પણ સંયોગ શરીર કેવું છે, ન કર્મ, એના પ્રત્યે સામાન્યપણે ક્યારે હોય છે મમતાઓ? ક્યારે હોય છે એકત્વ, મમતા, શરીર પ્રત્યેના વિકલ્પો ક્યારે હોય છે? જાગતા હોય છે ત્યારે હોય છે, ખાતા ક્યારે? ઊંઘમાં તો ન હોય ને, ઊંઘમાં તો કોઈ વિકલ્પ જ ન હોય. આમ તો એકદમ સાઉન્ડ સ્લીપ આવે તો વિકલ્પ ન હોય ને. અરે પેલું તો એ કહેજે કે જ્ઞાન એટલું બધું આચ્છાદિત પ્રમાદથી થઈ ગયું છે કે તારા વિકલ્પને પણ પકડી શકતો નથી, એમ ન સમજો. અને શરીર પ્રત્યે ત્યારે પણ એટલું જ એકત્વ રહેલું છે, આમ ઊંઘમાં પણ થાક લાગે પડખું ફેરવી લે, એમાં કઈ કાંકરા જેવું આવ્યું તો શું થઈ જાય છે? અથવા ચાલો માની લો ઇલેક્ટ્રિકસિટી ગઈ તો શું થઈ જાય છે? ઉઠી જઈએ છે પાકું. અરે એક એક ઇલેક્ટ્રિકસિટી જવાથી જો જાગૃત થશો તો જ્ઞાનીના આવા વચન મળે છે તો કેમ ન જાગૃત? આ કેટલું એનું એકત્વ દેખાડે છે. ઇલેક્ટ્રિકસિટી ગઈ તો પણ કેવા થઈ જાય છે? ઊંઘમાંથી ઉઠી જઈએ છીએ. અને આવું તત્વ નિરંતર આપણને સાંભળવા મળે અને આપણે જાગૃત ન થઈએ એ શું દેખાડે છે? હજી કેટલું પરદ્રવ્ય, પરભાવ, વિભાવમાં આપણું એકત્વ ફાવે છે. આજના દિવસે કમસે કમ સ્વભાવ પ્રત્યે માયા નથી કરવી. જેવો સ્વભાવ છે એવો મારે નિત્ય શુદ્ધ. આજે એટલા માટે તો કેટલા બોલાવ્યા, આખા કોના નામ હતા એ બધા, સમય સારના એટલે કોના, શુદ્ધાત્મા એટલે બે રીતે, જે સિદ્ધ ભગવાન છે એના પણ છે અને શુદ્ધાત્મા છે, જેને બીજી ભાષામાં શું છે, ઈષ્ટદેવ. શું આવ્યું હતું, ઈષ્ટદેવ. એ શુદ્ધાત્મા જે છે, ઈષ્ટદેવ છે, પ્રિય કરવા યોગ્ય જે એ વસ્તુને હું સહજપણે અંશ માત્ર પણ એમાં વિપરીત કલ્પનાની માયાચારી કરીને કે હું તો આત્મા જણાઈ શકો એવું નથી, હું તો આત્મા અશુદ્ધ છું, મલિન છું, અરે હું શરીર વાળો છું, ગુણસ્થાન વાળો છું, એ પણ સ્વભાવ સાથેની માયા છે, કપટ છે, જેવું સ્વરૂપ છે એવું સ્વીકારતો. ભિન્ન ક્ષેત્ર વાળા પદાર્થોથી તો જુદો છું, ભિન્ન લક્ષણ વાળા રાગાથી તો ભિન્ન છું, અરે ભેદભાવથી પણ હું ભિન્ન છું. આવું એક તત્વનો સ્વીકાર કરવો એ સમ્યક આર્જવપણું છે, મુનિરાજને ઉત્તમ આર્જવપણું છે અને પરમાત્માને પૂર્ણપણું છે. તો આવા આરાધનાના દિવસોમાં એક એક દિવસ આપણા માટે કંઈક જુદી જુદી, શબ્દો તો એક જ છે, સ્વભાવની સાધના, સ્વભાવની આરાધના, સ્વભાવની ઉપાસના, જુદા જુદા શબ્દો ધર્મો દ્વારા આપણને એની પ્રેરણા એ આપશે. આપણે આપણા ચાલતા વિષય પર શરૂ કરીએ. સોળમી વારમાં સમયસાર ઉપરમાં જ ત્રીજા નંબરનું પ્રવચન હતું અને એમાં તિથિ શું લખી છે, ભાદરવા વર્ષ ત્રીજ. પહેલા દિવસે ગુરુદેવ કહી કીધું ને, એક મહિનો એવું કહી કીધું ને, આજે બેસતો મહિનો છે, તો ભાદરવા વદ એકમાં બેસતો મહિનો છે. આજ પાછું એમ કીધું, આસો મહિનાનો આજનો પેલો, પણ મહિનો કયો ચાલે છે, ભાદરવો, તેમાં આસો ક્યાંથી આવી ગયો, અને હજી તો વદ એકમ છે એમાં. જો આ એક ત્યારે જ ગુરુદેવ ખુલાસો કર્યો હતો કે શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે, આની સાચી પદ્ધતિ છે, મહિનામાં ગુજરાતી મહિનામાં પેલો વદ આવે અને પછી સુદ આવે. કોઈને એમ કે આવું કેમ, તો પેલો જ કે વદના પંદરમા દિવસે આપણે શું બોલીએ છીએ, અમાસ. અમાસ એટલે અ, અ એટલે અર્ધ, અને માસ અર્ધો માસ છે, અને આપણે પૂરો માની દઈશું. અને પછી સુદમાં પંદરમા દિવસે શું બોલીએ આપણે, પૂનમ એટલે પૂર્ણ માસ. એકચ્યુઅલી શાસ્ત્રમાં છે એ પદ્ધતિ સાચી, હવે આ કેમ પદ્ધતિ થઈએ તો ખબર નહીં, પણ એટલા માટે એ. અને જ્યારે એ વદ આવે ને ત્યારે એક મહિનાનો ફરક થઈ જાય, જેમ આપણે દિવાળી ગુજરાતી પ્રમાણે વિક્રમ સંવત પ્રમાણે શું કહીએ, દિવાળી ક્યારે આવે, આસો વદ અમાસ. અને શાસ્ત્ર પ્રમાણે ક્યારે પણ મહાવીર ભગવાનની પૂજા હોય એમાં નિર્વાણનો જોશો તો કાર્તિક અમાસ આવશે. વદમાં બે જુદા પડી જાય અને શુદ્ધમાં બે ભેગા, અને એ રીતે પંદર દિવસનો ફરક. આપણને મહિનો લાગે એમ નથી, એના વધથી શરૂ થાય અને પછી શુદ્ધ આવે, તો શુદ્ધમાં ભેગા થયા અને પછી વધમાં, તો જેમ આપણે આસો શુદ્ધ પછી શું આવે, આસો વધ. અને શાસ્ત્રમાં આસો મહિનો પૂરો થઈ ગયો તો કારતક આવશે, એટલે આપણને શાસ્ત્રમાં કારતક ને આપણા માટે આસો, એવી રીતે. તો ચાલો એ વાત તો જઈ, કાલ તો આવ્યું છે એટલા માટે. હવે આજે ફરીથી શેની શરૂઆત થઈ, શરૂઆત શેનાથી થઈ, ભાવાર્થ. ભાવાર્થની શરૂઆતથી કરીને અને એમાં એક સરસ ગુરુદેશી આપણને પહેલા કળશની અંદર કેટલા પોઈન્ટ દેખાયા, કેટલા પોઈન્ટ દેખાય, ચાર પોઈન્ટ. ચાર પોઈન્ટમાં પહેલું થયું ભાવાય, ચિત્ત સ્વભાવાય, કાલ થોડું લીધું હતું, સ્વાનુભૂત્યા ચકાસ્તે અને સર્વ ભાવાંતર થઈ ગયું ચાર પ્રકાર. એને રિવર્સથી આપણે લઈએ તો કેવી રીતે લઈ શકાય, સર્વ ભાવાંતર સિદ્ધે. કોની વાત કરી, મોક્ષની, કેવળ જ્ઞાનની. પોતાથી અન્ય બધા દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ચર અચર ને બધું આવ્યું હતું ને, એ બધાને શું છે, સિદ્ધે એટલે એક સમયમાં જાણી લે. તો કોની વાત આવી, કેવળ જ્ઞાનની, મોક્ષ તત્વની, જે કઈ કહું. તો પહેલો પ્રશ્ન થાય, એ કેવી રીતે થાય, આવું મોક્ષ કેવી રીતે પ્રગટ થાય, કે સ્વાનુભૂત્યા ચકાસ્તે, અનુભવ રૂપી ક્રિયા કોના અનુભવની? સ્વ અનુભવ. કારણ કે વેદન હંમેશા પોતાનું જ હોય, પોતાના પ્રગટ પર્યાયનું હોય. ક્યારે પણ દ્રવ્યગુણ નિત્ય એનું વેદન ન હોય, એનું અભેદપણે આશ્રય હોય. અને વેદન કોનું હોય? કઈ પર્યાયનું? ભૂતની કે ભવિષ્યની? વર્તમાન પ્રગટ પર્યાયનું વેદન હોય. તે સ્વાનુભૂતિ આ ચકાસે, એનાથી આત્મા હાથ આવીને પૂર્ણ થશે. તો સ્વ એટલે કોણ? સ્વ એટલે પદાર્થ છે, તો એનો સ્વભાવ શું છે? ચિત્ત સ્વભાવ આય, જ્ઞાન એનો સ્વભાવ એવો એક ભાવ આય એટલે પદાર્થ. તો જ્ઞાન સ્વભાવી એવો પદાર્થ, સ્વાનુભૂતિ એની પ્રગટ થાય, અને તો સર્વ ભાવાંતરની પ્રાપ્તિ થાય. અને એ જ લઈને અહીંયા એને આવી જેને સ્વાનુભૂતિથી સર્વ ભાવાંતર દશા પ્રગટ થાય એને ઈષ્ટદેવ કીધા. અને જેના આશ્રય આ દશા પ્રગટ થાય કે ત્રિકાળી દ્રવ્યને પણ ઈષ્ટદેવ કીધા. આવ્યું ને અંતે અહીંયા પેલા ભાવાર્થમાં તો આવ્યું હતું ને આપણે, ભાવાર્થ ચાલ એનો હોય તો ભાવાર્થ જેની પાસે શાસ્ત્ર હોય તો એનો પહેલા કળશ નો ભાવાર્થ આપણે લઈએ. ત્રીજું પાનું છે, મૂળ શાસ્ત્ર હોય તેમાં ત્રીજું પાનું છે ભાવાર્થ. અહીં મંગળ અર્થે સુધાત્માને નમસ્કાર કર્યો. કોઈ કહે કે અહીંયા ઈષ્ટદેવનું નામ ન લીધું અને અહીંયા સુધાત્મા, તો અહીંયા કે વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ. હવે જો ઈષ્ટદેવ કોને કહેવાય? જે નમસ્કાર કરવા યોગ્ય છે, જે પૂજ્ય છે, વંદનીય છે, સ્તુતિ કરવા, જે કાંઈ કહો એ ઈષ્ટ. ઈષ્ટ તો ખબર છે, ઈષ્ટ એટલે વાલા, હિતકારી, કલ્યાણકારી, એને ઈષ્ટ કહેવાય. ગમતું જેને કે રૂચિકર, તો એ ઈષ્ટદેવનું સામાન્ય કેવું સ્વરૂપ છે? એના માટે ચાર બોલ આપે છે. ક્યાં ચાર બોલ છે? સર્વકર્મ રહિત, સર્વજ્ઞ, વિતરાગ અને સુધાત્મા. આવી ગયા ચાર બોલ. કોના ચાર બોલ લીધા? ઈષ્ટદેવ. અને એ ઈષ્ટદેવ કેવો છે? એ નમસ્કાર કરવા, એ સુધાત્મા, એ જ ઈષ્ટદેવ છે. તો ઈષ્ટદેવમાં સર્વકર્મ રહિત એટલે પેલી કઈ વાત આવી? કઈ આવી? સાર આવ્યું હતું ને, નમ સમય સાર. એમાં સાર નો અર્થ શું કર્યું હતું? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી આ એનું નામ સર્વ કર્મ રહે. તેને બહાર ના નિમિત્ત રૂપે નો કર્મ અને દ્રવ્ય કર્મ પણ લઈ શકો, અને અંદરમાં પણતીમાં ભાવ કર્મ. તો એ નાથી કેવા છે? રહીશ. કારણ કે આ કેવા છે? દ્રવ્ય કર્મ. અને નો કર્મ કેવા છે? દુઃખ ના, અશુદ્ધતા ના નિમિત્તો છે. અને ભાવ કર્મ સ્વયં કેવા છે? દુઃખ સ્વરૂપ છે, પોતે પોતાની પણ દુઃખ સ્વરૂપ છે. અને તેથી એનાથી રહીત, એક એનાથી સર્વ કર્મથી રહીત, એ કોણ છે? ઈષ્ટદેવ. એ સુધા એક વાત. પછી બીજું કેવું લીધું? સર્વજ્ઞ. શેની વાત આવી? સર્વજ્ઞ શેના ઉપરથી આવી? સર્વ ભાવાંતર છે. આવ્યો તો બધું. અને આવો જે છે પોતાનો સુધાત્મા, સર્વકર્મથી રહીત છે. બીજું સર્વજ્ઞ છે. ત્રીજું આવશે વિતરાગ. અને આવો સુધાત્મા, આ તેનું નામ ઈષ્ટદેવ કહેવામાં આવ્યું. કળશ સાથે નામ સંબંધો લઈને. અને એવી જ રીતે સર્વજ્ઞ પછી કોઈને પ્રસન્નતા, કોઈ બધું જાણી શકે? કોઈ એક જણ બધું જાણી શકે? જાણી શકે? દેખાડો, એવું કોઈ હોય તો દેખાડો. એવું છે તો નહીં, તમે કેવી રીતે માની લો કોઈ સર્વજ્ઞ જગતમાં હોય? આ માટે પ્રવચન સારમાં પણ વાત આવે છે. અને બીજું શેમાં આવે છે? ભાગ સંજીકૃત સત્તા સ્વરૂપમાં આવે છે. કોઈ કઈ જગતની અંદર સર્વજ્ઞ નથી, બધું જાણે એવું કોઈ નથી. તો પહેલો જ પ્રશ્ન, પેલા આખું જગત જોઈ લીધું છે, નથી જોયું તો ભાઈ કે છે શું કામ? અને કદાચ કે મેં જોયું છે, તો પેલું તો જગતની અંદર બધાને જાણનાર આત્મા કેવો હોય એને ઓળખી શકે? પેલું તો એક, કોઈ કે ભાઈ મહેન્દ્રભાઈ છે કે નહીં, ઘરમાં મહેન્દ્રભાઈ છે કે નહીં, તો પ્રશ્ન પૂછે. એનો ઉત્તર દેનાર પેલો શું હોવું જોઈએ? પેલા ઘર તો કમસે કમ એના રૂમ જે હોય બધું જોઈ લો. બીજું શું કે મહેન્દ્રભાઈ કોણ છે એને જાણવા જોઈએ. તો બે પ્રકારમાં તો તું કોને જાણે, પેલા તો બધું જાણી લીધું છે વિશ્વ તોય નહીં, અને એ સર્વજ્ઞ એ પરમાત્મા કેવા છે એનું સ્વરૂપ તો ખબર નથી. તો પછી જગતમાં છે કે નહીં, જગતને જોયા વગર જગતમાં છે કે નહીં કહેવાનો અધિકાર છે એનો. તો કે ના, મેં બધું જ આખું જગત જોઈ લીધું છે અને સર્વજ્ઞ કોઈ પણ મને ખબર છે, તો તું જ પોતે સર્વજ્ઞ. કારણ કે જે અરંતના દ્રવગુણ પર્યાયને જાણે એ કેવું થવાનું, અત્યારના કેવો છે કશું મોહ પામે એનું ગુરુદેવ સરસ અર્થ કરે છે. શું છે એનો? વર્તમાનમાં દર્શન મોહનો નાશ થશે અને ક્રમે કરીને ચારિત્ર મોહનો નાશ થશે. માટે એ જગતની અંદર જગત છે તો જગતના જાણ વચ્ચે આવ્યું તું પ્રવચનમાં કે તું જ પહેલો થયો છે કે તારી પહેલા કોઈ થયેલા છે. આ છે ને પરમાત્મા એમ કહે છે ને આ ધર્મના સ્થાપક છે. તો એનો અર્થ છે કે ધર્મ પહેલા જગતમાં નહોતું, સત્ય નહોતું, કે તું જ એકલો પહેલો છે. અને કોઈ જે પાયમાં છે પૂર્ણતાને, તો પૂર્ણતાને પામેલા એને એની વિધિ કીધી છે કે છૂની રાખી છે? બહુ સરસ આખી વાત ગુરુદેવ કરી. અને એટલા માટે કોઈ એમ કે શરૂઆત કરી છે એમ નથી, સત્યની શરૂઆત હોતી નથી, સત્યના કેનારા નવા નવા હોય. બાકી સત્ય તો કેવું છે? અનાદિનું છે, અનાદિના કેનારા આવે છે, આપણને વર્તમાનમાં કેનારા નવા મળ્યા. બાકી સત્ય ક્યારે પણ નવું બનતું નથી અને એના કેનારા એ સરસ આવશે. હજી પહેલી ગાથામાં ગુરુદેવસી વાત સુંદર ચાલે છે કે પરમાગમ કેવું છે? અનાદિ નિધન છે. પરમાગમ અનાદિ નિધન છે કે નવા નવા સમયસા? કેટલા વર્ષ પહેલા બેનું, કેટલા વર્ષ પહેલા? 2000 વર્ષ. પૂછવાનું શું છે? કુનકુન આચાર છે. 2000 વર્ષ પહેલા એડી શબ્દરૂપ રચના નવી સૂત્ર રૂપની થઈ છે. બાકી એ અભિપ્રાયનો પ્રવાહ ક્યાંથી ચાલ્યો આવે છે? મહાવીર ભગવાનથી કે આદિનાથ ભગવાનથી? અનાદિ નિધન પરમાગમ છે, એના પ્રવાહમાં આની શબ્દરૂપે એની રચના 2000 વર્ષ પહેલા થઈ છે. આ કોઈ એવું ન માની લેવું કે કોઈ નવી શરૂઆત કરી. બહુ સુંદર હજી વિષયો તો આગળ આવવાના છે. તો પહેલીથી આપણે અહીંયા કે કોને નમસ્કાર કર્યા? અહીંયા પહેલા શ્લોકની અંદર કોને નમસ્કાર કર્યા? ઈષ્ટદેવને. તો ઈષ્ટદેવનું સ્વરૂપ લીધું. સરસ જયચંદજી એનો અર્થ એનું કર્યું કે ઈષ્ટદેવ કોને કહેવાય, ઓળખવા કેવી રીતે? એના માટે કેટલા 4 વિશેષણ હતા. ક્યાં ક્યાં 4 વિશેષણ છે? જો એને આપણે જોવું હોય તો આપણે અહીંયા પ્રવચન છે એમાં છે, 48 નંબરનું પાનું છે આપણે જે પ્રવચન છે એમાં, એમાં એમાં છે ને ત્રીજો પેરાગ જેવું છે. પેલા કર્મ રહીત કહ્યું હતું, પછી સર્વજ્ઞ કહ્યું. આવ્યું શબ્દ 48 પાના ઉપર માં આવ્યું. પેલા કર્મ રહીત કર્યા, 8 કર્મથી રહીત અરિયંત ને લઈએ તો 4 કર્મથી રહીત, પછી સર્વજ્ઞ કયા, અને હવે કેવા કીધા? રાગ રહીત વિતરાગ કયા. અને તો નિયમ છે, સર્વજ્ઞ થાય એ વિતરાગ હોય જ. વાત તો કરી છે શા માટે, એવો નિયમ શા માટે? સર્વજ્ઞ હોય એ વિતરાગ હોય એવો નિયમ શા માટે? આ તો તમે કહો એટલે અમારે તો માની લેવું. તમારે કઈ જીનવાણી ગુરુવાણી ના અમને એ સારું ને, એ કીધું માની લેવું, આપણે આગળ વિચાર નહીં કરવાનો. સારી વાત છે, જીનવાણી કે ગુરુવાણી એની પૂર્ણપણે વિશ્વાસની અર્પણતા છે. પણ સાથે કઈ રીતે કે છે, જો કારણ મળશે તો આપણી શ્રદ્ધામાં બળ મળશે, દળ મળશે. ક્યારે પણ એમ કહ્યું વિચારવું એટલે એમ ન શંકા હોય તો જ વિચાર થાય. પણ એમની કહેલી વાત ન્યાયથી પણ સિદ્ધ થઈ શકે છે એવો જો ખ્યાલ આવશે. અનુભવથી તો સિદ્ધ થાય જ છે, પણ શેનાથી થાય છે? ન્યાયથી પણ. તો આપણી શ્રદ્ધામાં એક બળ મળતું હોય તો પેલો આપણે વાત લીધી. જ્ઞાન સર્વજ્ઞ પણ ઈશ્વર છે, મારો સ્વભાવ છે. અને સ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ પ્રગટતા ક્યારે થશે? કે એનાથી વિરુદ્ધ ભાવનો જ્યારે પૂર્ણ અભાવ હશે. કમળ પૂર્ણપણે ખીલશે કારણ કે એને બાધક પછી કોઈ નહીં હોય. જેમ સૂરજ પૂર્ણપણે ખીલી ગયો તો કમળ પણ કેવું છે? પૂર્ણતા, જ્યાં સ્વભાવની પૂર્ણતા કે જ્યાં વિભાવ વિપરીત પણ વિરુદ્ધ ભાવનો પૂર્ણ અભાવ. તો જ્ઞાનની સામે વિરુદ્ધ કોણ છે? રાગ છે. કાલ લીધું ને જ્ઞાન અને રાગ ને લક્ષણ ભેદ આવ્યું તું કઈ ગુરુદેશના બોલમાં આવ્યું તું ને? તો બે કેવા છે? લક્ષણ સર્વથા વિરુદ્ધ બે છે. તો જ્યાં વિતરાગ એટલે પૂર્ણપણે રાગનો અભાવ થયો તો પૂર્ણ એનો જ્ઞાન સ્વભાવ ખીલી ગયો. તો અહીંયા પેલા જ બોલમાં સર્વ કર્મથી રહિત સર્વજ્ઞ, પછી ત્રીજું વિતરાગ, અને એ શુદ્ધ આત્મા એવા કોણ છે? શુદ્ધ આત્મા, અશુદ્ધ આત્માની વ્યાખ્યા, અને આવા શુદ્ધ આત્મા તેને ઈષ્ટદેવ કહેવામાં આવે. તો સમય સાર, સમય એટલે આત્મા, અને સાર એટલે દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત શુદ્ધ. તો શુદ્ધ આત્મા એને નમસ્કાર કરવામાં આવે છે, અને એ શુદ્ધ આત્માને અહીંયા ઈષ્ટદેવ તરીકે કહેવામાં આવે છે. તો આ રીતે ક્રમ, પેલો સર્વકર્મ રહિત સર્વજ્ઞ અને વિતરાગ એ શુદ્ધાત્મા, અને આ શુદ્ધાત્મા તેને અહીંયા ઈષ્ટદેવ કહેવામાં આવ્યા છે, અને તેને અહીંયા પહેલા કળશની અંદર નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે એમાં પછી ગુરુદેવજી જે આખો વિષય લીધો કે સેના ઉપરથી લીધો, અરણ શિર આચાર્ય ઉપર બધું લીધું ને, બધું એ છે આમાં જ છે, 48 પાનામાં છે. બોલ એટલા માટે આપ્યો ને, પહેલું અરિયન, બીજું સિદ્ધ, ત્રીજું આચાર્ય લીધું ને. આ કોના ઉતાર્યા? શેમાં ઉતાર્યા? સમયસાર શબ્દની અંદર આ બોલ ઉતાર્યા છે. પરમ અધ્યાત્મ તરંગણી કાલે વાત કરી છે, સુખ સુંદરાચાર્ય રચિત છે, એમણે સાત બોલ, સાત બોલ કેવી રીતે? પેલા અહીંયા એક સામાન્ય લીધું છે એમાં, કે સામાન્ય સમયસારની વ્યાખ્યા છે શુદ્ધાત્મા. પછી એક એકમાં અરિહંત લીધા. ચલો આપણે એમાંથી થોડુંક વાંચીએ. એમાં અરિહંત છે ને, પેલો નંબર અરિહંત, તો એમાં બે શબ્દ સ્પ્લિટ કરે છે, સમય અને સાર. તો એક નંબર દેખાણું અરિહંત એવો, એની આપણે લઈએ પાંચ ચોથી લાઈન, સમય સમ્યક પ્રકારે જાણનારા. મળ્યું? એટલા માટે એક બોલ્ડ રેડ અક્ષરમાં છે ને સ્પ્લિટ કરે, સમય, સમયનો અર્થ સમ્યક પ્રકારે જાણનારા, અને હવે સાર એટલે શું? મુખ્ય. તો જાણનારા, જાણનારામાં મુખ્ય કોણ છે? ઉત્કૃષ્ટ કોણ છે? કેવળ નામ જેને થયું એ. તો આ રીતે અરિયન પણ એમાં આવી જાય છે. તો સમય એટલે કે જાણનારા, સમ્યક પ્રકારે યથાર્થપણે, અને સાર એમાં પણ મુખ્ય, એના પણ ઉત્કૃષ્ટ. તો ઉત્કૃષ્ટ જાણનાર કોણ છે? કેવળ જ્ઞાન જેને થયું, તો એમાં અરિયન પરમા. એવી રીતે સિદ્ધ પરમાત્મા એ કેવા છે? કે સમતા વિતરાગતા જેના સ્વામી જે યોગીઓ છે એમાં પણ મુખ્ય છે. આવ્યો એમાં સમયનો બીજો અર્થ લીધો, કે સમંત સમતા એટલે વિતરાગતા, એના જે સ્વામી એમાં યોગીઓ મુનિરાજો આદિ બધા જ, અને એમાં પણ મુખ્ય કોણ છે? કે ને દેવાદિદેવ, એમાં પણ અધિક સાર એટલે મુખ્ય કોણ છે? એ સિદ્ધ ભગવાન છે. તેને પણ સમયસાર એટલે કે શુદ્ધાત્મા, સમયસાર, શુદ્ધાત્મા અને તે ઈષ્ટદેવ. ફરી આ ત્રણેય લિંક આવશે, નામ અર્થ ભલે જુદા જુદા આવશે, અરિહન સિદ્ધ આચાર્ય, પણ બધા કેવા છે? શુદ્ધાત્મા અને સમયસાર, એ બધાનો અર્થ સમયસાર, અને સમયસાર શું છે? શુદ્ધાત્મા, અને શુદ્ધાત્મા એ ઈષ્ટદેવ છે. તો અહીંયા સિદ્ધ ભગવાન પણ સમયસાર શુદ્ધાત્મા છે, અને તેથી એ કેવા છે? ઈષ્ટદેવ છે. એ જ રીતે આચાર્ય, આચાર્ય શું કરે? શું કરે? એમાં છે ત્રીજો શબ્દ છે ને એમાં, એની બીજી લાઈન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચાર આદિ આચરણ પાળનારા, આચારના પાળનારા. આપણને શું થાય જનરલી? આચાર એટલે શું? પંચાચાર પણ આવે છે, દર્શન આચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, પંચાચાર આવે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર, ગુણ, ગંભીર ક્યાંક આવે છે, ક્યાંક તો આવે છે, નિયમસારની 71 થી 75 નંબરની ગાથા છે. એમાં એક એક ગાથામાં અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાન સાધુનું સ્વરૂપ કોને બતાવ્યું છે? કુંદકુના આચાર્યદેવ એમાં આ વ્યાખ્યા કરી છે. આચાર્યદેવ કેવા છે? પરિપૂર્ણ પંચાચારમાં વર્ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રી ગજના દર્પદલ અને દક્ષસી આચાર્ય. અહીંયા આખી પ્રવચનસારમાં પણ આવે છે કે નિશ્ચય પંચાચાર ને વ્યવહાર. અહીંયા તો સમ્યક દર્શન નામ થાય એ આચાર જેનું છે, એ જેનું આચરણ છે આ તેનું નામ શું કહેવાય? આચાર્ય કહેવાય. અને આચાર્યમાં પણ મુખ્ય એનાથી પણ અધિક એનું નામ કોણ છે? સિદ્ધ ભગવાન, અરિયન ભગવાન. તો એ કેવા છે? સમયસાર છે, એટલે કે શુદ્ધાત્મા છે અને તેને ઇષ્ટદેવ કહેવામાં આવે છે. એવી રીતે આગળ ઉપાધ્યાયની વાત લઈએ. 49માં ને પેલું ચોથું ઉપાધ્યાય સમય. સમય એટલે શાસ્ત્ર છે એના જે જાણનારા. જો કોઈને એમ થાય આવા અર્થ ક્યાંથી કાઢ્યા છે બધા, આવું બધું લખ્યું એટલે તો અરે ભાઈ આપણે આવ્યું તો ને સમય કેવા આવ્યા હતા? અર્થ સમય, શબ્દ સમય, જ્ઞાન સમય. તો આ જ્ઞાન છે એ જ્ઞાન છે જાણનારા છે. એ રીતે પણ એમાં કે એ કરીને પણ અને ક્યારેય આ એક ભાવનાના શાસ્ત્રો છે એમ ન વિચારવું. સારું નો અર્થ આપણે શું કરશું? સારું નો શું અર્થ? ગમે એવું, પણ ગમે એવું એટલે શું? જોવામાં ગમે એવું હશે, સાંભળવામાં ગમે એવું હશે, સૂંઘવામાં કેટલા પ્રકારો કાઢી નાખશું? એક શબ્દ કયો એક શું છે? સારું. એના કેવા અર્થો કાઢી નાખીએ છે? એમાં અહીંયા ભાવનાનો ગ્રંથ છે. અરે 12માં એક શબ્દમાંથી અનેક શબ્દ કરવાનો છે તો અહીંયા ભાવનાથી મને મારા શુદ્ધાત્માની વાતને ઇષ્ટદેવ તરીકે સ્થાપીને આવી કેમ નથી? અહીંયા ઉપાધ્યાયમાં પેલું શું કરતા, ઉપાધ્યાય શું કરતા હોય છે? સમય સાર ના, એમાં પણ સાર કહીને ના અધિક. પેલું શું લીધું? ઉપાધ્યાય ને આચાર્ય લીધા. એમાં પેલું પેલું સમય એટલે આચાર્ય, સમય એટલે ઉપાધ્યાય, બરોબર. પછી એક શબ્દ કયો રહી ગયો? સાર. સાર નો અર્થ કે શું કીધો? એમાં પણ મુખ્ય એટલે એના પણ ઉત્કૃષ્ટ. ફરીથી સમય સાર એટલે ઉપાધ્યાય નથી. શું છે? સમય છે એટલે કે આચાર, આચાર પાડનાર એટલે આચાર્ય લીધા. હવે એના શાસ્ત્ર ના જાણનારા તો કોણ લીધા? ઉપાય. સમય નો અર્થ હવે કે છે કે એમાં પણ સાર, એમાં પણ સાર એટલે એના પણ ઉત્કૃષ્ટ અધિક છે ને એમાં, એમાં તો તેનું નામ શું કહેવાય છે? અરિયંત ને સિદ્ધ. આ બધામાં આ રીતે. અને એક બીજી વાત, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પહેલું પ્રતિક્રમણ એમાં પહેલું કયું છે? પહેલું જ કયું છે? મંગલાચરણ છે ને પહેલો પાઠ, પાઠ પહેલો મંગલાચરણ. એમાં નમસ્કાર મંત્ર બોલીએ છીએ, પછી એક પદ બોલીએ છીએ. શું બોલીએ છીએ? અરહંત સિદ્ધ આચાર્ય ને ઉપાધ્યાય મુનિરાજ પંચપદ નિશ્ચય. આત્મામાં હોય, આત્મામાં આચાર્ય પણ હોય, આત્મામાં ઉપાધ્યાય પણ હોય. અરે ભાઈ, આત્માની જ નિર્મળ પર્યાય હોય. આ તો બહાર થી છે કે 46 ગુણધારી અરિયન છે, અરિયન સિદ્ધ છે, 8 છે, 36 આચાર્યના, બાકી કોણ છે? આત્માનું જ એક પરિણામ છે. તો અહીંયા સમયસાર કહેતા આચાર્ય ઉપાધ્યાય, હજી તો સાધુ પણ એમાં આવશે, પણ પેલું શું છે? સમયના જુદા જુદી રીતે અર્થ લઈને અને પછી કહે છે કે એમાં પણ સાર, સાર એટલે કે એના ઉત્કૃષ્ટ કોણ છે એમાં છે ને, એમાં પણ આગળ આવ્યું હતું એના સારનો અર્થ શું કર્યો હતો પેલા? એમાં પણ મુખ્ય આવ્યો હતો આગળ, સિદ્ધમાં એમાં લીધું ને મુખ્ય, મુખ્ય લીધા ને. આમાં પણ આચાર્યમાં પણ મુખ્ય, મુખ્ય એટલે એનાથી પણ જે અધિક છે આ તેને અહીંયા સાર કહીને એમાં દરેકમાં કોની વાત લેશે? ફરીથી કોણ લેશે? અરિયંત અને સિદ્ધ. મુખ્યપણે આઠે લઈએ તો સિદ્ધ છે, સાર લઈએ તો કર્મથી રહિત અરિયંત. અને ફરીથી એને કેવા કીધા? સર્વકર્મથી રહિત, સર્વજ્ઞ, વિતરાગ અને તે શુદ્ધાત્મા છે. અને એ શુદ્ધાત્મા તે શું છે? ઇષ્ટદેવ. એની અહીંયા આપણને વ્યાખ્યા એ તો આ રીતે ઉપાધ્યાયની વાત કરી. પછી સાધુ. તો સાધુ એટલે શું છે? કે સમય એટલે જો એમાં ત્રણેયમાં લેશે, સમ એટલે કે સમ્યક દર્શન, અય એટલે કે જ્ઞાન અને સાર એટલે ચારિત્ર. ને આવી આરાધના સાધીને જે પૂર્ણતાને પામ્યા છે એ સમયસાર છે, અને જેટલી શુદ્ધતા પ્રગટ થઈ ભલે અધૂરા હશે તો એ પણ એટલા પ્રકારના સમયસાર. અહીંયા તો પૂર્ણતાની વાત લેવી છે, તો પૂર્ણ ત્રિકાળી દ્રવ્ય એ પણ સમયસાર છે, અને આવી પૂર્ણ દશા જેને પ્રાપ્ત થઈ સર્વકર્મથી રહિત સર્વજ્ઞ વિતરાગ એ સમયસાર. એ કેવું છે? શુદ્ધાત્મા. અને શુદ્ધાત્માને અહીંયા ઈષ્ટદેવ કરીને નમસ્કાર કહેવાય છે. કોઈનું નામ લીધું નથી, નામ લે તો કોઈને એમ લાગે આ આનું છે. તો ઈષ્ટપણું, ઈષ્ટપણું કોને જોવે? જ્ઞાની કે અજ્ઞાનીને, ભણેલાને કે અભણને, બધાને ઈષ્ટપણું જોવે છે. તો ઈષ્ટપણું કોને કહેવાય એ ખબર નથી. અનુકૂળતાના સંયોગોને આપણે ઈષ્ટપણું માની બેઠા. તો અહીંયા ઈષ્ટનું આખું વર્ણન કરે છે કે તને સર્વકર્મથી રહિત સર્વજ્ઞને વિતરાગપણું છે, એ તું શુદ્ધાત્મા, એ જ તારું ઈષ્ટ દેવ છે. એ રીતે વાત કરીને હવે છેલ્લું સમયસારનો જ આખો અર્થ લે છે. જો આટલામાં કેટલા થઈ ગયા? પંચ પરમેશ્વરના પાંચ આવી ગયા ને, હવે છઠ્ઠો સમયસારનો મળે છે ને, 49 પાને છઠ્ઠો. હવે સામ અય સા એ આવી ગયું. સમ એટલે સમ્યક, ફરીથી જે રિપીટ છે, અય એટલે સમ્યક જ્ઞાન, સાર એટલે ચારિત્ર, અને એમાં પણ સાર એટલે કે આત્મ વસ્તુ અને વિતરાગતાની પૂર્ણતા. આવી ગયા બે શબ્દો? કોણ આવી ગયા? આત્મ વસ્તુ એટલે ત્રિકાળી દ્રવ્ય પણ આવી ગયું, અને એવી જેને પૂર્ણતા પ્રગટ થાય એવા આર્યન, અને એ બધાને અહીંયા સમયસાર કહીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ક્યારેક વિચાર આવે છે ગુરુદેવજી, આપણે તો કોઈ દી પરમ અધ્યાત્મ હોય કોઈ દી જોયું પણ નહીં, ઉઘાડીને કદાચ જોયું પણ નહીં હોય, ગુરુદેવજી બધેથી ભાવ કાઢી કાઢીને આપણી કમસે કમ એવી આ એક કરુણા બુદ્ધિથી, જેમ હોય ને દીકરા પ્રત્યે રાગ હોય તો શું કરીએ, કાંઈ ના કરીએ ને, અથવા જેના પ્રત્યે અથવા માતા પિતા પ્રત્યે હોય તો શું કરીએ ને, એના કમ્ફર્ટ માટે કહે ને, એની સગવડતા ખાતર શું કરીએ આપણે, એમ ગુરુદેવજી બધેથી આપણને સાર કાઢીને એ બતાડે છે. આ રીતે અહીંયા 6 વાર કર્યું છે, અને પરમ અધ્યાત્મનો એક સામાન્ય અર્થ લઈને એ રીતે 7 વાર એની વાત કરી છે. એમાં જે એના પછીનો જ પેરેગ્રાફ છે એની છેલ્લી લાઈન, પાંચે પદને નમન થઈ ગયું અને ત્રણ રત્નને પણ નમન થઈ ગયું. આવ્યું ને, રત્નત્રય પણ છેલ્લે આવ્યા હતા છઠ્ઠા બલમાં, પેલા પાંચમાં પંચ ફરે, અને એ રીતે ગણીને એને શુદ્ધાત્મા ગણી, એને ઈષ્ટદેવ ગણીને એને નમસ્કાર કર્યું છે. અને આ રીતે ફરીથી એના પછીનો પેરેગ્રાફમાં ઈષ્ટદેવ કોણ છે? કર્મ રહિત સર્વજ્ઞ અને રાગ રહિત એટલે કે વિતરાગ. આ યાદ રાખવા જેવું છે કે મારા ઈષ્ટ પૂજવા યોગ્ય પરમેષ્ટ કહીએ છે ને, ઈષ્ટ પરમ પદમાં, ઈષ્ટ હિતકારી એવા પરમ પદમાં બિરાજમાન, તે કેવી રીતે ઓળખવા? તો કે સર્વ કર્મ રહિત છે, સર્વજ્ઞ છે અને રાગ રહિત એટલે કે વિતરાગ છે એવા શુદ્ધાત્મા, એ જ સમયસાર અને એ જ ઈષ્ટ એ દેવ છે. જેમાં પણ ગુરુદેવજી બે લાઈન છોડીને કીધું, ત્રિકાળી દ્રવ્ય પણ ઈષ્ટદેવ છે, છે પ્રગટ થયેલા તો છે જ, સાથે ત્રિકાળી દ્રવ્ય છે. તો એ જ વાત પછી ગુરુદેવજી એક લાઈન છોડી કીધું, દ્રવ્ય પોતે જ અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દર્શનના ચારિત્રનો પિંડ છે. આવી ગયા ફરીથી છ છ બોલાવી ગયા. અને ઓલું કોનું પદ હતું? અરંત સિદ્ધ આચાર્ય શેનું છે? પ્રતિક્રમણની બુકમાં છે ને, ક્યાંથી લીધું છે? યોગસારની એ ગાથામાંથી. તે પણ ગુરુદેવજી આમાં યાદ કરે છે. પછી એ જ છેલ્લી બે લાઈન, ગુરુદેવજીને ભાવ સમયસાર ઉપર તો કેવું લીધું, સમયસાર તો આ ભરત ક્ષેત્રનું અલૌકિક એક અદ્વૈત અને અજોડ ચક્ષુ છે. આમાં બે શબ્દો જે છે અદ્વૈત અને અજોડ ક્યાં આવે છે? સમયસાર ભરત ક્ષેત્રનું અદ્વિતીય અજોડ ચક્ષુ છે. સમયસારમાં 245 નંબરનો શ્લોક છે અને 415 ગાથા પહેલાનો છે, જોઈ લેવું છે. ગુરુદેવથી કરાવતા ને એટલા માટે તો શાસ્ત્ર કહીશ કમ્પલસરી, સ્વાધ્યાયમાં પ્રવચનમાં બેસું તો શાસ્ત્ર રાખવું ખબર પડે કે કયા શબ્દનો કયો અર્થ છે. તો અહીંયા 415 ગાથા એની ઉપરનો શ્લોક છે, 589 પાનું છે. આમાં એમાં છે ને આ એક અક્ષય જગત ચક્ષુ પૂર્ણતાને પામે છે. મળ્યું 589 પાને ઉપરની સૌથી ઉપર. આ એક એટલે યુનિક અદ્વિતીય અને અક્ષય જગત ચક્ષુ એવું આ સમય પ્રાપ્ત અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ છેલ્લી ગાથા હવે આવશે તો એ પૂર્ણતાને એ પામે છે. તો ગુરુદેવજી પણ અહીંયા એ આ વાત આપણને અહીંયા યાદ કરાયું. એનાથી આગળ આપણે વધીએ. ગુરુદેવજી પછી એક એક ના શું છે જે જયસિંહજી કેટલા બધા બોલ 27 કેટલા આવ્યા એ એક એક લીધા એનો ગુરુદેવજી એક એક અર્થ કરીને દેખાડે છે. આમ વાંચી ગયા તો વાંધો નતો ને આવું તો બધું અમને આવડે જ બધું. ફરી ફરીને ગુરુદેવજી જો એક એક બોલની અંદર ઘણી વાર રિપીટ કરશે આવા જે કર્મથી રહિત છે, જે સર્વજ્ઞ છે, જે વિતરાગ છે, એ જ અહીંયા સુધાત્મા તે ઈષ્ટદેવ છે. તત્વ ગૂંટવા જેવું છે. 12માં જેમ રાગના વિષયો ઘૂંટીએ જ કે નથી ઘૂંટતા, સપના એના આવે છે. તો આવું ચૈતન્ય તત્વની વાત મહા સદભાગ્ય કાને પડવી પણ મહા સદભાગ્ય છે. તેની રૂચિ જાગ્રત થઈને પ્રણમન થાય એની તો સુવાત. તો એ અહીંયા આપણને એક એક બોલમાં એ બધું લઈને ગુરુદેવજી જુદા જુદા લે છે. એમાં આપણે ફરીથી એક પાના ઉપર આપણે આવીએ, 51 પાને. એમાં પરમેશ્વરનો બોલ છે. એક ગુરુદેવ જાણે કોઈ આપણને એમ છે ને પાઠશાળામાં બેઠા હોય ભણાવતા એવા ચાર બોલ છે. છે એને કોઈ કરે શું, કરતા દેખાડો આપણ છે બધું. અહીં છે શબ્દ ઉપરથી ગુરુદેવ કેટલો ભાવ કાઢી શકે છે એનો આપણે કહીએ છે ઇઝ ઇક્વલ ટુ હયાતી અસ્તિત્વ. અસ્તિત્વ ગુણ શીખ્યા, વ્યાખ્યા શીખ્યા, બધું જ. તો આવી રીતે એનો ભાવ કોઈ દી આપણે સમજી શક્યા, કાઢી શક્યા. તો પેલું આ મહાસમર્થ જે બેનસીના શબ્દોમાં કહીએ તો શ્રુત લબ્ધિવંત મહાપુરુષ મળ્યા. જીવનમાં જેટલું દઈશ ગયા છે એટલું આપણે તો ઝીલ્યું પણ નથી, એટલું વાંચ્યું પણ નથી, એટલું સાંભળ્યું પણ નથી. ઝીલવાની વાત તો એ દૂર કઈ લગભગ 9500 પ્રવચનો એમના જ અવાજમાં છે. સાંભળવા હવે તો સારી વાત છે, ધન્યવાદ. એટલું આપણે સાંભળ્યું પણ નથી. પુસ્તકો કેટલા છપાણા છે હવે તો વર્ડ ટુ વર્ડ સહિત એટલા વાંચ્યા પણ નથી. તો જીલવાની છતાં ખેદ ન કરવો. એમને જે ભાવ કાઢ્યા છે કે ત્યાં સુધી જો પહોંચી ગયા તો ખેદ ન કરવો. એટલી તો કદાચ શક્તિ સામર્થ કે જે કંઈ કહો, પણ છતાં પણ આપણને ઘણી એક આશ્ચર્ય થાય. એક શબ્દમાંથી જેમ એક આવે છે 64 રૂદ્ધિધારી મુનિરાજની, એમાં બુદ્ધિ રૂદ્ધિ 64 ડિવિઝન છે. મેઇન ડિવિઝન 8 છે. એમાં તપ રૂદ્ધિ, બુદ્ધિ રૂદ્ધિ ને બધા જુદા જુદા અક્ષિમાનસ, એમાં એક બુદ્ધિ રૂદ્ધિ છે. એમાં એક એ જેને રૂદ્ધિ હોય મુનિરાજ પાસે એક શબ્દ આવે અને એમાંથી આખા શાસ્ત્રોના શાસ્ત્રો હોય છે. એનું એક દ્રષ્ટાંત છે. જેમ ખેડૂત પાસે શું હોય, એક દાણો આવ્યો, એ દાણો વાવે તો એમાંથી શું થાય છે, આખું વૃક્ષ, અને એમાં કેટલા દાણા થતા હશે. એવી રીતે આવી જાણે ગુરુદેવ પાસે એવી એક શબ્દમાંથી પણ કેટલા ભાવ કાઢી શકે. તો ફરીથી લઈએ, શું છે પહેલું, છે. તો છે એનો કોઈ કરે શું, અને કરે નથી તો કરતાનો અભિપ્રાય ગયો. પછી છે એનો કોઈ નાશ કરે, જેનું હોવા પણ અસ્તિ છે એનો કોઈ અભાવ કરી શકે, અને નથી એનો કે એનો કોઈ વ્યય થતો નથી. પછી છે એની કોઈ ઉત્પત્તિ કરી શકે. આ એક દેખાડવું શું છે, એનો જો અર્થ એ સમજવો કે ભૂતકાળમાં હતો, વર્તમાન છે અને ભાવિકાળમાં રહેશે. તો ભૂતકાળમાં હતો એટલે નથી વ્યય એમ પણ નથી, વર્તમાન છે એટલે વર્તમાન નવો થયો છે એમ પણ નથી, અને ભવિષ્યમાં રહેશે એટલે એની નીચતા છે. આ ઉત્પાદ દ્રવ્ય સહિતનું એને આખો પદાર્થ ઉત્પાદ, પણ પદાર્થ છે એની પર્યાયમાં ઉત્પાદ સહિતનું છે, પણ પદાર્થ પોતે કેવો છે એનો કોઈ કરતા નથી, એનો કોઈ નાશ કરનાર નથી, કોઈ એની ઉત્પત્તિ કરનાર નથી, એ ધ્રુવપણે સદાય ટકી રહ્યો છે. પછી એની ઉત્પત્તિ શું કરે અને છે એનો કોઈ રક્ષા કરે, પોતાથી જ એ દ્રવ્યપણે એ ટકી રહ્યો છે, એની પર્યાયમાં ઉત્પાદ હોય થાય, પણ મૂળ વસ્તુ તે નાશ નહીં અને મૂળ વસ્તુ કે કોઈ ઉત્પન્ન ન થાય. મૂળ જે વસ્તુ છે પર્યાયમાં ઉત્પાદ હોય છે, પણ મૂળ વસ્તુ તો કેવી છે એ સદાય એ ધ્રુવપણે રહ્યો છે, એનો કોઈ કરતા એ નથી. તો ફરીથી સલેમાં ફરીથી ગુરુદેવ એની નીચે બે લાઈન છે ને, સમય સારના ચાર વિશેષણ મેળા શબ્દ ક્યાં ક્યાં છે? ચાર વિશેષણ, સર્વ કર્મ રહિત છે, સર્વજ્ઞ છે, વિતરાગ છે અને શુદ્ધ આત્મા. આ એ સમયસાર, અને એ સમયસાર ને શું કીધું? ઈષ્ટ દેવ કહીને ના બધા નામ આપણને એ બતાવે છે. એમાં પણ આગળ 53 પાના ઉપર બે આવ્યો, આઠમો અને નવમો બોલ આવ્યો, અક્ષય અને અવ્યય. શું ફરક હશે કે બધું એક જ? 53 પાના ઉપર નવમો બોલ છે ને અવ્યય, એમાં ગુરુદેવ ખુલાસો કરે છે. અવ્યય એટલે વ્યય ન થાય એવા, એ તો બહુ સિમ્પલ. પછી અક્ષય, હવે જો બે માં ફરક પાડે છે, અક્ષય નો અર્થ શું છે અને અવ્યય. સર્વતા ક્ષય ન થાય એ અક્ષયમાં, અને અવ્યય એટલે થોડો થોડો પણ નાશ ન થાય. આવું બધું કઈ આપણે વિચાર્યું નહીં હોય. અક્ષય એટલે જળમૂળ માંથી જેમ કહી ને, અને અવ્યય એટલે અંશે થોડો થોડો, જેમ છેદાવવા ભેદાવ જે આવે છે નિયમસારમાં ગાથામાં, તો એમાં ફરક શું પડે છે? છેદાવ એટલે સાવ આખું નાશ થઈ જાય, અને ભેદ એટલે ટુકડા થાય, છેદ થઈ જાય, સાવ અભાવ થઈ જાય, અને કોઈ ભૂકો થાય એ ભેદાય થાય. છેદે ટુકડે ટુકડે થાય અને ભેદાય એટલે ભૂકો થઈ જાય. એમ અહીંયા પણ અક્ષય એટલે મૂળ માંથી નાશ, અને અવ્યય એટલે એ થોડો થોડો. એ રીતે બધા જ્યાં જ્યાં ગુરુદેવ જરૂર પડે ત્યાં અર્થ કર્યા છે. હવે એક એનાથી આગળ સ્તરીય 54 પાના ઉપર 12મો બોલ, પછી અવિનાશી છે ને, 12મો બોલ મેળવ્યું, પછી કયો બોલ આવ્યો? પણ નંબર નો નાખ એટલે કદાચ ભૂલ થઈ ગયો છે નંબર છે ને. કેમ કોઈની પાસે મૂળ શાસ્ત્ર હોય ને ખોલે, મૂળ શાસ્ત્ર ખોલે, એમાં આજે ભાવાર્થ જે છે 3 પાના ઉપર, અને એમાં પણ આ જે આવ્યું ને ત્યાં પૈસા બધા નામ છે ને, પરમ પુરુષ જે છે એમાં ઈષ્ટદેવ નો શબ્દ જે છે, પરમ બ્રહ્મ શિવ નિરંજન નિષ્કલંક છે ને, એમાં શું થયું ખરેખ ક્યાં પડે, કેવી રીતે પડ્યો? શુદ્ધ બુદ્ધ અવિનાશી મળી લાઈ, એ પેરેગ્રાફમાં નીચેથી 4 શુદ્ધ બુદ્ધ અવિનાશી, પછી શું બોલાવવો જોઈએ? અનુપમ. ગુરુદેવ શું બોલા? વિતરાગ. એના એની પછી છે નીચેની, ગુરુદેવ એનો ખુલાસો કરે. જો આમાં જ ખુલાસો કર્યો, જો એમાં વાંચીએ આપણે અહીંયા પેજમાં પાછા 54 પાને ગુરુદેવ વિતરાગ બોલા, થોડો અર્થ કરી લીધો તો શ્રોતાએ કીધું કે સાહેબ રહી ગયું, આના પછી અનુપમ આવે છે. ગુરુદેવ કે રહી ગયું? હો ગુરુદેવ કે ઠીક. જો એ વાંચીએ ને ગુરુદેવ, અવિનાશી અનુપમ એ આવવું જોઈએ. હવે ગુરુદેવ કે શું કામ થયું? સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા બહુ તરે છે ને મગજમાં, શું વિચારવું છે? ક્યારે એક ન સમજી લેવું, આપણી ઉપર તો કરુણા કરીને ઉપદેશ આપ્યો છે, પોતે અંતરંગમાં તત્વ ઘૂરતા હતા, કેવા ખાતર નથી કીધું, અંદરમાં પોતાના આત્મામાં નિરંતર. ફરીથી આ એક બહુ જ વિચારવા જેવું છે. ફરીથી પહેલો શ્લોક, નમ સમયસાર, વાંધન રિપીટ બહુ થાય, નમ સમયસાર, તો સમયસાર એટલે અહીંયા શું લીધું? શુદ્ધ આત્મા, અને એને જ ઈષ્ટદેવ, બરોબર ને? સમયસાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા, અને એને જ અહીંયા ઈષ્ટદેવ. તો એ કેવો છે સમયસાર? તો 3 બોલ, સર્વ કર્મથી રહિત, સર્વજ્ઞ, અને વિતરાગ એ કોણ છે? સમયસાર. અને એ સમયસાર શું છે? સુધાત્મા છે અને એને અહીંયા ઈષ્ટ છે. તો ગુરુદેવના ભાવોમાં એ જ વિતરાગપણું સર્વગમપણું એ ઘૂંટાયા કરે છે. અને ક્યારેક પણ વિચારજો, ખાસ તો પ્રૂફ રીડિંગ તો ખબર હશે ને, પ્રિન્સ સાહેબ પ્રૂફ રીડિંગ એ માઇન્ડમાં જે મગજ હોય ને એમાં ભલે આત્મા લખ્યો છે પણ આપણને આત્મા વંચાશે. ટ્રાય કરી જોવું છે. ખાસ પ્રૂફ રીડર વાળાને તો ખબર હશે, પોતાના ભાવમાં જે રમતું હોય ને, ભલે એક વાર ત્યાં ભૂલ થઈ ગઈ કાના માત્ર નહીં, પણ આપણને એમ ગુરુદેવસિંહના જીવનમાં એક અદભુતતા. અને એ જ બીજી અદભુતતા ગુરુદેવસિંહ આગળ આમાં લીધી છે. આ તો થઈ ગઈ, એના પછી આગળ એક રામજીભાઈ લગભગ કીધું છે કે સાહેબ આમાં કઈ દર વખતે નવે નવા ભાવ આવે છે, એવું આવ્યું હતું ને? ક્યાં આવ્યું હતું? કે આપ આમાં દર વખતે નવા નવા એ ભાવો આવ્યા કરે છે. તો ગુરુદેવ શું કીધી? આવે તો ખરા જ, પણ એ નજરમાં આવવા જોઈએ. એમાં આવે તો છે, આમાં આમાં છે, એટલે એ રીતે એક એમાં પછી સાંજના કે કાલે ગોતીને જોઈ લેશું. અને આ રીત 66માં એટલે પ્રશ્ન પૂછે 67, હા 67 માં છે. નીચે શ્રોતા કે છે ને, બધી વખતે કઈ નવો નવો ભાવ નીકળતો હોય ને એમ એ પ્રશ્ન પૂછે છે, એમ તો ગુરુદેવ શું ઉત્તર આપે છે? શું આપે છે? એ તો નીકળતો હોય જ, કોણે ના પાડી છે? તમારી નજરમાં ન આવી તમે જાણો. શું છે? બહુ જ એ રીતે છે. શું છે? પ્રશ્ન પૂછે કે આવ્યું અને આ કેવી રીતે એમને લાગ્યું કે નવો નવો? કારણ કે આ બોલ પૂરા થયા ને પછી ગુરુદેવ નવા નવા ક્યાં લીધા? એને કૃષ્ણ કહીએ, રામ કહીએ, પાપી કહીએ, બધા આવ્યા કેમ ને? તો એ રીતે તો કે નવા નવા તો ગુરુદેવ કોને ના પાડી? તમારા નજરમાં આવે તો તમારા સદભાગ્ય છે એમ કહીને ગુરુદેવસિંહ એમને સમજ્યું કે 15મી વાર સાંભળી લીધું, 19મી વાર સાંભળી લીધું, એટલે દર વખતે એકનું એક નથી. ફરી ફરીને છે પોતાના ભાવોની દઢતા, એટલે ઉર્ધ્વતા, દઢતા તો છે, પોતાની અંતરંગની ઉર્ધ્વતા થતી જાય છે તો ભાષામાં પણ નવા નવા ભાવો આવે છે. એટલે ક્યારે પણ કોઈ પણ વારનું સાંભળીએ ત્યારે એમ થાય આમાં કંઈક અપૂર્વતા મને મળવાની.
સાંજનો કાર્યક્રમ યથાવત છે. ફરીથી સવારે જાહેર કર્યું તેમ સુગંધ દશમી જે 16 તારીખે છે તેની પૂજા બહેનો દ્વારા જે કરવામાં આવે છે તેનો સમય હેમંતભાઈના સ્વાધ્યાય બાદ ગુરુવારે સવારે 10:30 કલાકે રાખવામાં આવે છે. સુગંધ દશમીની પૂજામાં જેઓ બહેનોને બેસવાનું હોય અને જેઓને વ્રત હોય તેઓ તેમના નામ રૂપાબેન બ્રોકર અને ઉષાબેન કોઠારી વગેરે બહેનોને લખાવી દેવા ખાસ વિનંતી છે. સ્વર્ગસ્થ બાબુલાલ છોટાલાલ ગાંધીના સ્મરણાર્થે નીચે મુજબ તેમના પરિવાર તરફથી રકમ પ્રાપ્ત થયેલ છે. 11,000 રૂપિયા પરવાધિરાજ પર્યુષણ પર્વની ખુશાળીમાં, 11,000 રૂપિયા જ્ઞાન ખાતે અને 11,000 રૂપિયા પૂજન સામગ્રી ખાતે હસ્તે ભરતભાઈ, મિતેશભાઈ, રાકેશભાઈ કુલ 33,000 રૂપિયા તેમના પરિવાર તરફથી જાહેર કરવામાં આવે છે. જય જીનંદ સહજાનંદ.
આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ જાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.
બોલો ઋષભદેવ થી લઈને મહાવીરદેવ પર્યંત 24 ઇન્દ્ર ભગવાન નો જય. શ્રી સિમંદર દેવ થી લઈને અદિત્ય પર્યંત 20 વિહરમાનજી ને ઇન્દ્ર ભગવાન નો જય. અડજ્ઞાન બના ધારક અખંડ સાધનાના પ્રતિક એવા શ્રી બાહુબલી મુનિ ઇન્દ્ર ભગવાન નો જય. સમયસર નિયમસર પ્રવચનસર આદિ દ્વારસાંગી જીનવાણી માત નો જય. કલિકાલ સર્વજ્ઞ હાંતાચાર્ય શ્રી સમાન કુનકુંડ આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ શ્રી સર્વે આચાર્ય ગુરુ ભગવંતો નો જય. અનંત અનંત ઉપકારી પરમ પૂજ્ય કાન ગુરુ દેવ નો જય હો. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય હો. અપૂર્વ અવસર અને સિદ્ધિના રચયિતા એવા પરમ કૃપાળુ દેવ સહિત સર્વે જ્ઞાની ધર્માત્માઓ નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો.
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શતવાર હૈ.
નિત્ય ભગત દ્વારસાંગી જિનવાણી માત નો જય હો.